આજે આપણે બધા સમય સાજે સ્તુતિ સાથે લઈશું. સંસારી જીવન ભાવ મરણ કરુણા કરી સરિતા પ્રભુ પ્રભુ
શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદય મુનિ કુંદ સંજીવની મયપા વ્રત તણે બાજન ભરી કુંદ કુંદ રચ રામ પાઓ બ્રહ્માંડ અહો વાણી સારી પ્રસમ રસ ભાવે નિકરતી મોક્ષુને પાતી અમૃત સમાંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતની પ્રણામી વિમાવેથી સ્વરૂપ ભણી દોડે તું છે નિગણા ભેદવા સાથી સાધક નો સંદેશ મહાવીર
હવે આપણે પૂજ્ય બેનસિંહને જે સ્વાનુભૂતિ દર્શન છે પ્રશ્નોત્તરી, એમાંથી દિનચર્યા વિશે સ્વાધ્યાય કરશું. પાનું 267 ઉપર આપણે આવ્યા છે. શરૂ કરશું. દરેક જીવ આત્માથી સાધર્મી જે હોય છે તેને એક જાણવાની જિજ્ઞાસા હોય છે કે જ્ઞાનીઓ આખા દિવસમાં શું કરતા હશે. એમણે સાધનાનો પુરુષાર્થ કર્યો, સાધક દશામાં મોક્ષ માર્ગમાં તો આવી ગયા, હવે આખો દિવસ શું કરતા હશે. મુનિરાજનો તો આપણને કદાચ ખ્યાલ અંદાજ હોય કે વન જંગલમાં નિરંતર આરાધના કરતા હોય, પણ ગ્રસ્ત દશામાં રહેનાર જ્ઞાની બધા વચ્ચે રહે અને ત્યારે શું કરતા હશે, એવી એક કોઈ જિજ્ઞાસા પૂર્વક પૂજ્ય બેનસિંહ સમક્ષ પોતાની ભાવના વિનંતી વ્યક્ત કરી અને પૂજ્ય બેનસિંહ એનો ઉત્તર આપણને આપે છે. અને એમાં આપણે એ સ્વાનુભૂતિ દર્શનમાં 267 પાના ઉપર હવે ચોથો પેરેગ્રાફ છે એના ઉપર આવ્યા છીએ. આત્માની જે વિધિ હોય તેનો કાર્યક્રમ અંતરમાં હોય છે. આત્માની આરાધનાની સાધનાની જે વિધિ હોય, જે કાર્ય કરવાનું હોય, એનો કાર્યક્રમ તો અંતરમાં હોય છે. એટલે અંદરમાં જ પોતાની પણતીમાં એ કામ કરવાનું હોય છે. સાધકોની વિધિનો કાર્યક્રમ અંતરમાં એટલે પોતાની પણતીમાં હોય છે. બહારથી બહિર્વક્તાથી સંયોગથી કે સંયોગી ભાવ એ કોઈ જ્ઞાનીની યથાર્થ વિધિ પણ નથી અને કાર્યક્રમ નથી. કારણ કે જેનાથી ભિન્ન પેડા એ જ્ઞાનીનો કાર્યક્રમ કેમ હોઈ શકે, એ જ્ઞાનીની વિધિ કેમ હોઈ શકે, અને જો એ જ વિધિ હોય તો એનાથી ભિન્નતા કેમ કરી, ભિન્નતાનો ભેદનાનો અર્થ શું છે. શરીરની જે ક્રિયા થાય છે એ તો ભિન્ન જુદી જળ પદાર્થમાં થાય છે, એ તો જ્ઞાની હો કે અજ્ઞાની એની એ કાર્યક્રમ જ નથી, એની કોઈ વિધિ સાધનાનો પ્રકાર જ રીત નથી. જે કોઈ ભૂમિકાને યોગ્ય વિભાવ ભાવ થાય છે તે પણ ખરેખર જ્ઞાનીની વિધિ નથી, કારણ કે વિભાવ ભાવથી તો જ્ઞાનીએ ભેદજ્ઞાન કર્યું છે, એનાથી ભિન્ન થયા છે, એનું કરતા પણ તો છોડ્યું છે, તો એ ખરેખર એમની વિધિ અને કાર્યક્રમ પણ હોય નહીં. તો જે કોઈ આત્માની સાધના કરે છે, ચાહે સો ગ્રસ્ત દશામાં હો ચાહે સો મુનિ દશામાં હો, એની જે સાધ્ય પદની સાધવાની જે વિધિ છે, જે વિધાન છે, જે ઉપાય રીત છે, એ બધું અંતરમાં હોય છે. અને અહીંયા કાર્યક્રમ બે શબ્દ છે, કાર્ય અને એનો ક્રમ, સિક્વન્સ, એના પછી એક થાય એ એનો ક્રમ છે. તો એ કહે છે જે કોઈ જ્ઞાની છે, અંતરાત્મા છે, સ્વરૂપની સાધના કરીને સાધ્ય એવી સિદ્ધ દશા જેને પ્રાપ્ત કરવી છે, તે સાધકોની વિધિનો કાર્યક્રમ એ અંતરમાં પોતાની પણતીમાં જ હોય છે. હવે 12માં નથી હોતો એનો વિસ્તાર કરે છે. શરીરના જે કાર્યો થાય છે તે બહારનો કાર્યક્રમ છે. અંદરમાં સાધના સાથે સાથે શરીરમાં જે કાર્યો થાય, સવારના ઉઠવું છે, શૌચાદિની ક્રિયાઓ બધી કરી, જીન મંદિર માં જાય, પૂજા ભક્તિ એ સ્વાધ્યાય વખતે દસ દશા હોય, બાય માં ઉદયો માં કદાચ વેપાર ધંધાના પણ હોય, તો એ વખતે જે શરીરની ક્રિયા થાય છે, શરીરનું જે કાર્ય પણમન દશા થાય છે, એ તો બહારનો જ જેને જગત ઓળખે છે, જોતું હોય છે, બહારનો કાર્યક્રમ છે. જ્ઞાની તેના જ્ઞાતા છે, પણ એના કરતા નથી, એમાં સ્વામિત્વ બુદ્ધિ નથી. થાય છે, થાય છે તેના જ્ઞાતા છે, પણ એમાં ક્યારે પણ મારાપણું, એકત્વ, મમત્વ, કર્તત્વ, સ્વામિત્વ હોતું નથી. અને તે સમયે શરીરની જળની ક્રિયા થાય છે, તે સમયની વાત છે, તે સમયે તેનાથી નહીં. પૂજામાં જ્ઞાની બેઠા છે, ભાષામાં સ્વાહા બોલાય છે, શરીરની ક્રિયામાં એક થાળીમાંથી બીજી થાળીમાં સામગ્રી ચડાવાય છે, એક બાયમાં પરપદાર્થ પૂજનનું કાર્ય થાય છે, તેનાથી શુભ ભાવ નથી, તે કાળે હોઈ શકે છે. અને એ પૂજામાં બેઠા શરીરને બોલવાની ક્રિયા થાય છે, એટલે સ્વભાવ થશે એવો નિયમ પણ નથી. તે સમયે પોતાના પરિણામની ધારા જુદી હોય છે. એમાં કદાચ સ્વભાવ જે થાય, એ સ્વભાવની પણ જે ક્રિયા છે, એ સ્વભાવ પણ બહારથી દેખાવા યોગ્ય બહારનો કાર્યક્રમ છે. શરીરની તો બહુ સ્થૂળ બાહ્ય છે, પૂતગલ જળની જ ક્રિયા છે, પણ તે વખતે જ્ઞાનીને અસ્થિરતાનો રાગ આવે છે. આપણને રાગ આવે છે એ કરતા બુદ્ધિ આપણે કરીએ છીએ. જ્ઞાનીને પુરુષાર્થની અલ્પતા છે, અસ્થિરતા છે, કમજોરી છે, એટલે આવે છે. એ વાત આપણે વિચારવા જેવી છે. જ્ઞાનીનો ભવ બગડે પણ નહીં અને જ્ઞાનીને ભવ વધે પણ નહીં. જ્યારે આપણે તો વિભાવ ભાવમાં અદ્રમમાં એવા એકાકાર થઈએ છીએ કે આ ભવમાં પણ સાધનાના પંથે પગલું ભરતા નથી, અને આ ભવ તો બગાડીએ છીએ અને ભવ વધારીને જઈએ છીએ. એ સાથે જ્ઞાનીને અશુભ ભાવ ભૂમિકાને યોગ્ય હોય છે, છતાં એમાંથી ભિન્નતા છે, અને એટલા માટે જ્ઞાનીને નિરંતર સાધના વર્તે છે.
અભી જો સ્કાઈપ સે આયે હે વો મુમુક્ષુ, આપ પ્લીઝ મ્યુટ કર લો, આપકી સબ બાતે હમે ગ્રુપ મે સુનાઈ દેતી હે. ભાઈ કાંતિભાઈ જો અભી આયે, પ્લીઝ મ્યુટ કરો આપકા ફોન. અરે અમે મ્યુટ કરેલું, પણ અમને નથી સાંભળતું, કારણ કે એ લોકોની વાતો બહુ આવે છે. હેમંતભાઈ તમે ચાલુ રાખો, હું એ લોકોને ટ્રાય કરું છું પાછું, સોરી. હેલો,
તમારાથી જો મ્યુટ ન થતો તો ડ્રોપ કરી દો.
તો અહીંયા પૂજ્ય બેનસી પોતાની વાત કરીને, જે કોઈ આત્માના આરાધક સાધક જીવો છે તેનો કાર્યક્રમ કહેતા વાત કરે છે, કે શરીરમાં જે કાર્ય થતા હોય એ તો બહારના છે, અને તે કાળે અશુભની તો વાત જ નથી લીધી, શુભ ભાવની અહીંયા વાત લે છે. બાકી ગ્રસ્ત દશામાં હોય તો અશુભ ભાવ પણ હોઈ શકે છે. તો શુભ ભાવની જે ક્રિયા થાય છે, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, ચિંતન, મનન, એ સિવાય અહિંસા, સત્ય, ચોર આદિના જે ભૂમિકા અનુસાર જે શુભ ભાવની જે ક્રિયા છે, ક્રિયા ત્રણ પ્રકારની હોય છે. જળ ક્રિયા, વિભાવ ક્રિયા અને એક ચેતનની ક્રિયા. આપણે બધા સામાન્યપણે જીવો જળની ક્રિયાને ઓળખીએ છીએ. તે સમયે જીવની પ્રણતિમાં હજી સ્વભાવની પૂર્ણતા થઈ નથી, તો અજ્ઞાનીને એકત્વ બુદ્ધિ સહિત અને જ્ઞાનીને અસ્થિરતા સહિત વિભાવ ભાવ થાય છે. એ વિભાવ પણ એક ક્રિયા છે, પ્રડમન છે, દશા છે. અને જળ ક્રિયા અને વિભાવ ક્રિયા બંનેથી રહિત એક જ્ઞપ્તિ ક્રિયા હોય છે, જ્ઞાનની ક્રિયા હોય છે. આપણે ક્યારેય પણ આવી જ્ઞાન ક્રિયાને ઓળખવું જ નથી. આપણે તો માનીએ મારા માટે બે જ શક્યતા છે, જળની પરદ્રવ્યની ક્રિયા અથવા તો શુભ અશુભ રાગ દ્વેષ પુણ્ય પાપની ક્રિયા. જ્ઞાન ક્રિયાને જો આપણે ઓળખશું તો આ બે ક્રિયાથી રહિત ભેદજ્ઞાન થવાનો અવકાશ આપણને આવશે. તો અહીંયા શુભ અશુભમાં શુભની ક્રિયાની વાત લે છે કે જ્યારે પણ શુભ રાગ પુણ્યની ક્રિયા છે, તે શુભ ભાવ પણ બહારથી દેખાવા યોગ્ય બહારનો કાર્યક્રમ. જ્ઞાન ક્રિયા એ સાધક જીવની અંદરમાં થયેલી ભેદજ્ઞાનની જે પ્રણતિ છે તેનું નામ જ્ઞાન ક્રિયા છે. આપણા જીવનમાં, મિથ્યા દ્રષ્ટિના જીવનમાં પણ રાગ વખતે પણ જ્ઞાન તો છે, પણ એ જ્ઞાન ક્રિયા એટલે કે જ્ઞાયક સ્વભાવને આશ્રય પ્રગટ થયેલી નિર્મળ અતિન્દ્રિય સ્વસંવેદન જ્ઞાનની પ્રણતિ, એ ખરેખર જ્ઞાન ક્રિયા છે. બાકી કોઈ પણ જીવના જીવનમાં જ્ઞાનનું પ્રણમન તો ચાલુ જ હોય છે. જ્ઞાનની પ્રણતિ, ક્રિયા, પ્રણમન વગરનો કોઈ જીવ હોઈ શકે નહીં. પણ એ જ્ઞાન બહિર્મુક્તામાં પરદ્રવ્યમાં એકાકાર કરે છે તો એ અજ્ઞાન રૂપે પ્રણમે છે. અહીંયા તો જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન રૂપે પ્રણતિ જે થઈ તેનું નામ જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાન ચેતના એને કહેવામાં આવતી હોય છે. તો અહીંયા તો પૂજ્ય બેનશ્રી હજી બહારની બે વાત કરે છે કે પરદ્રવ્યનું જે પ્રણમન શરીર આદિનું થાય છે એ તો બહારનો કાર્યક્રમ છે, અને લોકો તો એને ઓળખતા પણ હોય છે. એ જ્ઞાની પૂજા કરે છે, ભક્તિ કરે છે, યાત્રા કરે છે, સ્વાધ્યાય કરે છે. એ સાથે સાથે અંદરમાં જે શુભ રાગની ક્રિયા પ્રણતિ થાય છે તે સ્વભાવનું પણ અનુમાન કરતા હોય છે, અને એ સ્વભાવ પણ બહારથી દેખાવા યોગ્ય. જો બંને બહારની દશા લીધી છે, સાધકનો અંતરંગની જે ક્રિયા છે, અંતરની જે કાર્યક્રમ છે, એમાં જે જળની ક્રિયા છે, રાગની ક્રિયાનો સમાવેશ થતો જ નથી. ખરેખર તો જ્ઞાનીને શરીરના પ્રણમનથી કે રાગાદિના પ્રણમથી ઓળખવા એ જ્ઞાની પ્રત્યેનો અન્યાય છે. જ્ઞાની જેનાથી જુદા પડ્યા છે એનાથી એમને કેમ ઓળખવા જોઈએ? જેનાથી એમને નિરંતર ભેદજ્ઞાન વર્તી રહ્યું છે એનાથી એમને જ્ઞાનીને ઓળખવા યોગ્ય નથી. શુભ ભાવની પણ જે ક્રિયા થાય છે તે બહારથી દેખાવા યોગ્ય બહારનો કાર્યક્રમ છે, સહજ એ દશામાં ચાલે છે. જ્ઞાની એનાથી અધિકતા માનતા જ નથી. એ અશુભ ભાવ હોય, શુભ ભાવ હોય, જ્ઞાની એના જ્ઞાતા રહે છે. ભિન્નપણે એનાથી ભેદજ્ઞાનની ધારા હોય છે. અને હવે જે ખરેખર જ્ઞાનીનું અંતરમાં જે કાર્ય ચાલે છે, જે કાર્યના આધારે ફળમાં સાધક દશામાંથી સાધ્ય દશામાં પહોંચશે, એ ભેદજ્ઞાનની પ્રણતિના કાર્યો અંતરમાં ચાલે છે. એક જ સમયમાં આ રીતે ત્રણ ધારા છે. 12 માં શરીરાદિની ક્રિયા થાય છે એ જળ ક્રિયા છે. અસ્થિરતાથી જે શુભાશુભ ભાવ થાય છે એ વિભાવ ક્રિયા છે. અને બંને બંનેથી રહિત અંદરમાં સમ્યક અતિન્દ્રિય જ્ઞાનની ભેદ જ્ઞાનની એ ધારા જે વહે છે એ જ્ઞાન ચેતના એ અંદરમાં ચાલતી હોય છે. આ ત્રણેય એક ધારા હોય છે. સ્વવિકલ દશામાં હોય એટલે જ્ઞાનીને જ્ઞાન ચેતના ભેદજ્ઞાન એ બંધ થઈ જાય એવું હોતું નથી. ઘણી વાર આપણને એમ થાય જ્ઞાની ખાતા પીતા ઊંઘતા બેસતા હોય છે ને, ખરેખર આપણે એ કોને જોયું છે? એ શરીરની ક્રિયાને જોયું, શરીરના પ્રણમનને જોયું, તે સમયના રાગનું અનુમાન કર્યું. પણ ખરેખર જ્ઞાની એ કરે છે કે એના એ જ્ઞાતા રહે છે એ તો બહારના કાર્ય છે. ખરેખર જ્ઞાનીનું કાર્ય તો અંદરમાં ભેદજ્ઞાન પ્રતિ કાર્ય ચાલે છે એ છે.
એક સવાલ છે કે ત્રણ ધારા જ્યારે ચાલતી હોય ત્યારે ઉપયોગ તો એક જ જગ્યાએ રહી શકે?
ઉપયોગ એક જ છે છતાં ધારા તો ત્રણ ચાલે છે કે નહીં? અને આ ત્રણ ધારા જ્ઞાનના પ્રણતિમાં નથી. જ્ઞાનીની પ્રણતિમાં તો અસ્થિરતાનો ચારિત્રમાં રાગની ધારા છે અને તે સમયે શ્રદ્ધા જ્ઞાનમાં એનાથી જુદી પડેલી દ્રષ્ટિ અને એનું જુદું પડેલું જ્ઞાન એની ધારા હોય છે. જળનું પ્રણમન તો અન્ય દ્રવ્યમાં થતું હોય છે. અને જ્ઞાનીને એક જ સમયમાં આ બે જો ન હોય, અસ્થિરતાનો રાગ અને શ્રદ્ધા જ્ઞાનની સમ્યક પ્રણતિ, તો એ સાધક દશા જ ન કહેવાય. અંશ માત્ર પણ જો રાગ ન રહ્યો તો સાધ્ય દશામાં પૂર્ણ પરમાત્મ દશામાં પહોંચી જશે. અને જો વિભાવ ભાવથી પરદ્રવ્યથી ભેદના ન થયું, શ્રદ્ધાની સમ્યકપણું પણમાં ન થયું, તો એ મિથ્યા દ્રષ્ટિમાં હશે. માટે બે ધારા એ અને એના જ વિભાગ કરીએ વિભાવના, તો કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના. અને એ પ્રકારે જ્ઞાન ચેતના, કર્મ ચેતના, કર્મ ફળ ચેતના એ ત્રણેય ધારા ચાલતી હોય છે. પણ એમાંથી મુખ્યપણે જ્ઞાની ક્યાં છે, પોતાને એ ક્યાં અસ્તિત્વમાં માને છે, કે ભેદ જ્ઞાનની પ્રણતિના કાર્યો અંતરમાં, પછી શબ્દ શું છે, ચાલે છે. ચાલે છે એટલે એવું નથી કે જ્ઞાની જ્યારે શુદ્ધોપયોગમાં હોય, મિરેકલ દશામાં હોય, ત્યારે જ એને ભેદજ્ઞાન ચાલતું હોય, અથવા તો સ્વવિકલ દશામાં હોય ત્યારે એકાકારતા હોય છે, એવું હોતું નથી. આપણને જ્ઞાનીઓ જોડાતા દેખા હોય, જેવી રીતે પૂજ્ય ગુરુદેવજી ઘણી વાર કહેતા, અષ્ટામિકાનું પર્વ આવે, ઇન્દ્ર છે નંદીશ્વર દ્વીપમાં જઈ ઘૂઘરા પહેરીને નાચતા હોય છે, ભક્તિ કરતા હોય છે, જન્મ કલ્યાણક વખતે તાંડવ નૃત્ય કરતા હોય, દુનિયા જોવે છે કે કેવી ભક્તિમાં છે. અને તે સમયે દુનિયા જેને ભક્તિ જોવે છે એ શરીરના પ્રણમનથી, તે સમયે ભક્તિના શુભરાગથી પણ જ્ઞાનીની ધારા અલગ વહેતી હોય છે. ત્યારે પણ એમ ન સમજવું, ભેદજ્ઞાન કરશું એટલે પરદ્રવ્યનું પ્રણમન અને ભક્તિનો ભાવ, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની મહિમાનો ભાવ અટકી જશે. ભેદજ્ઞાન કરવાથી અટકશે નહીં, એનું તો પ્રણમન ચાલુ જ રહેશે. પણ ભેદજ્ઞાન કરવાથી એમાં એકાકાર થવાનો જે મિથ્યાનો દોષ લાગતો હતો એ અટકી જવાનો છે. બાકી સહજપણે એ વિભાવ અને પરદ્રવ્યનું પ્રણમન તો ચાલ્યા જ કરવાનું છે. તો ભેદજ્ઞાનની પ્રણતિના કાર્યો અંતરમાં ચાલતા જ હોય છે નિરંતર. કોઈ પણ દશામાં બાયથી, જાગ્રત દશામાં દેખાય, નિદ્રામાં દેખાય, સ્વવિકલ નિર્વિકલ કોઈ પણ દશામાં ભેદજ્ઞાનની પ્રણતિ એ ચાલુ જ હોય છે. અને એનો અર્થ થયો એટલે કે સાધ્ય સાધક ભાવનો કાર્યક્રમ અંતરમાં થાય છે અને તે તો ક્ષણે ક્ષણે ચાલતો જ હોય છે. આ ભેદજ્ઞાનની પ્રણતિનો વિશેષ વિસ્તાર કર્યો કે એ નિરંતર અંતરમાં ચાલે છે. એનો અર્થ શું છે? કે સાધ્ય સાધક ભાવનો કાર્યક્રમ. જ્ઞાની નિરંતર શું કરતા હોય છે? સાધક ભાવમાં છું અને સાધ્ય ભાવ એટલે મોક્ષ દશા મારે પ્રગટ કરવી છે, બસ એ જ લક્ષ્ય એનું નિરંતર પ્રણમન ચાલતું જ હોય છે. સાધ્ય એટલે સાધવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, પ્રગટ કરવા યોગ્ય જે દશા છે તેનું નામ સાધ્ય કહેવાય છે. સાધ્ય જુદું છે અને ધ્યેય જુદું છે, શું ફરક હશે? સાધ્ય અને ધ્યેય એ બેમાં શું ફરક હશે કે એક જ છે? કોઈ કહી શકશે સાધ્ય કોને કહેવાય અને ધ્યેય કોને કહેવાય?
ધ્યેય એટલે પૂર્ણ પૂર્ણ શુદ્ધતા પામવાનું ધ્યેય છે, અને સાધ્ય એટલે
અવલંબન લેવા યોગ્ય કે તત્વ ત્રિકાળી હોય તેને કહેવાય, અને સાધ્ય એટલે ધ્યાનના ફળમાં, સાધનાના ફળમાં જે પૂર્ણ દશા પ્રગટ થાય તેનું નામ સાધ્ય કહેવામાં આવે છે. ધ્યેયનું લક્ષ્ય કરાય છે પણ પ્રાપ્તિ તો સાધ્ય ની થતી હોય. પર્યાયમાં આપણે સામાન્યપણે ભલે એમ કહીએ કે મેં મોક્ષનું ધ્યેય કર્યું, ખરેખર ધ્યેય તત્વ તો ત્રિકાળી કે જેનું અવલંબન લેવા યોગ્ય હોય. સાધ્ય એટલે તો પ્રગટ કરવા યોગ્ય જે પર્યાય છે, દશા છે, જેને ડેસ્ટિનેશન કહીએ, આ મારું ગોલ છે, એમ છે, જ્યાં મારે પહોંચવું છે, તો એ દશા કહેવાય. સિદ્ધ દશા એ સાધ્ય છે અને સિદ્ધ સ્વરૂપ આત્મા એ ધ્યેય છે. સમયસારમાં જે પહેલી ગાથામાં કીધું, ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને, તો એ સિદ્ધ દશા એ સાધ્ય છે. ધ્યાનના ફળમાં, સાધના ઉપાસનાના ફળમાં જે પૂર્ણ દશા પ્રગટ થાય, પૂર્ણ દશા એ સાધ્ય છે અને પૂર્ણ પોતાનું ત્રિકાળી સ્વરૂપ એ ધ્યેય તત્વ છે. મોક્ષ પ્રગટ પર્યાય એ સાધ્ય અને મોક્ષ સ્વરૂપ સ્વભાવ તે ધ્યેય તત્વ છે. તો એ અહીંયા કહે છે કે સાધ્ય સાધક ભાવનો કાર્યક્રમ. આ બે દશા છે એટલા માટે એમાં લીધું, સાધ્ય પણ એક દશા છે અને સાધક પણ એક દશા છે. ધ્યેય તત્વ એ ત્રિકાળી દ્રવ્ય છે કે જેનો અપૂર્ણ આશ્રય સાધક દશા છે અને પૂર્ણ આશ્રય મોક્ષ સાધ્ય દશા પ્રગટ થાય. તો વેદનાની પ્રણતિનો એટલે કે સાધ્ય સાધક ભાવનો કાર્યક્રમ, જો આમાં ક્યાંય પણ શરીરના પ્રણમનની વાત નથી, ક્યાંય શુભ ભાવરૂપ વિભાવની વાત નથી. જગતમાં સામાન્યપણે આ જ ધર્મના નામે શરીરની ક્રિયાને આપણે ધર્મ માની લેતા હોય છે, અથવા તે સમયના થતા શુભરાગને પણ ધર્મ માનીએ છીએ, અથવા તો એ કરતા કરતા આગળ વધાશે તેને આપણે ધર્મની ક્રિયા, હિતની ક્રિયા, મોક્ષ માર્ગની ક્રિયા માનીએ છીએ. મોક્ષ માર્ગ એ સંવર નિજરા રૂપ છે, એમાં ક્યારે અજીવ તત્વનું પ્રણમન તો નથી, એમાં ક્યારે આશ્રવ બંધ તત્વનું પણ પ્રણમન નથી. તેની સાથે હોઈ શકે છે, એમ તો અનંત દ્રવ્યનું એક સાથે પ્રણમન થતું હોય છે, પણ અનંત દ્રવ્યો અનંતપણે રહીને પરમે છે કે અનંત દ્રવ્યો એકરૂપ થઈને પરમે છે? દરેકની જેમ જેમ ભિન્ન પ્રણમ
સાધક દશાનું
જે મોક્ષ માર્ગ રૂપ પ્રણમન છે એ સંવર નિદ્રા તત્વ છે. અને એ મોક્ષ માર્ગ રૂપ જે સંવર નિદ્રા રૂપ એનો કાર્યક્રમ છે, એનું પરમન છે, દશા છે, એમાં અજીવ તત્વનું પરમન આવતું નથી. જેમ દ્રષ્ટાંત આપણે કરીએ, જીન મંદિર જઈએ છીએ, ત્યાં બેસીને પૂજા કરીએ છીએ, હાથમાં અર્ઘ ચડાવીએ છીએ, સામગ્રી ચડાવીએ છીએ, એ શું હશે? કોનું પરમન છે? મોક્ષ માર્ગ રૂપ સાધકનું પરમન છે કે કોનું પરમન છે? અહીંયા તો એ વાત છે, એ કોણ પાપરૂપ પરમન છે, પુણ્યરૂપ પરમન છે કે ધર્મરૂપ પરમન છે? જૈન મંદિરમાં આપણે દર્શન કરીએ છીએ, હાથ જોડીએ છીએ, શિર ઝુકાવી નમન કરીએ છીએ, એ કોનું પરમન છે? અશુભ ભાવનું પાપનું પરમન છે, શુભ ભાવનું પરમન છે કે ધર્મરૂપ પરમન છે? આપણે વાત કોને લીધી છે? શરીરના પરમન. તે વખતે શું ભાવ છે એ આપણે પછીની વાત છે. અને તે વખતે આવા શરીર પરમન વખતે શું ભાવ જ હોય એવો નિયમ નથી. આપણે તો વાત કોની ચાલતી હતી? શરીરનું મસ્તક નમાવવું છે, હાથ સામગ્રી ચડાવે છે, શરીર ત્યાં બેઠું છે, એ શરીરના પ્રણમનની વાત ચાલતી હતી. શરીરનું પ્રણમન છે એમાં ક્યારેય ધર્મનું તો નથી, પણ પુણ્ય પાપ રૂપ આશરો બંધ તત્વનું પણ પ્રણમન નથી. ખરેખર સાત તત્વોની એકવાર યથાર્થપણે ભિન્નતા જાણશું તો આ ભિન્નતા એક એક પરિણામની કઈ રીતે છે એ ખ્યાલમાં આવશે. તે કાળે વિભાવરૂપ પરમન હોઈ શકે, પણ શરીરનું પરમન છે એ પુણ્યપાપ રૂપે કે ધર્મ રૂપે પરમન નથી. એક વાર અને એ શરીરની એવી ક્રિયા ચાલે છે એટલે ત્યાં શુભ ભાવ જ હશે એવો પણ નિયમ નથી. જૈન મંદિરમાં બેઠા છે, શરીરની ક્રિયા ચાલે છે અને પરિણામ તો ક્યાંય બીજે દોડતા હોય છે. એટલા માટે અહીંયા પહેલું તો દરેક પરિણમનની ભિન્નતા જાણશું તો તેમાંથી ભેદજ્ઞાન કરવાનો અવસર આપણને આવશે. આપણે બધા પરિણમનને એવા ભેળસેળ કરી નાખ્યા છે, જેને સમયસર અથવા તો ધર્મની ભાષામાં કહીએ શંકર દોષ ઊભો કર્યો છે. થાય છે જડનું પરિણમન અને માની લીધું છે મારું પરિણમન. થાય છે વિભાવનું પરિણમન અને માની લીધું કે મારા હિતનું પરિણમન છે. તો એ શરીરનું પરિણમન તો સાવ જુદું છે. એમાં તો સાધ્ય સાધકનો જે અંતરંગનો કાર્યક્રમ છે, અંદરમાં જે વિધિ ચાલી રહી છે એવું તેમાં છે જ નહીં. અરે કદાચ એ સમયે થતો શુભ ભાવ હોય એ પણ આશ્રવ બંધનું પરિણમન છે. એમાં ક્યાંય સંવર નિજારૂપ સાધક જીવનું મોક્ષ માર્ગનું પરિણમન નથી. અજીવ તત્વનું તો પરિણમન નથી, પણ જેનાથી જ્ઞાની છૂટા પડ્યા છે એવા આશ્રવ તત્વનું અને બંધ તત્વનું વિભાવરૂપ પરિણમન છે એ પણ ખરેખર જ્ઞાનીનો અંતરંગનો કાર્યક્રમ નથી. અરે ઘણી વાર આપણને એમ થાય એ કરતા કરતા તો થશે કે નહીં, આગળ એનાથી તો વધશું કે નહીં. આપણે આ રીતે અવ્યક્તપણે પણ જેનાથી છૂટા પડવું છે એને સાધન તરીકે માની લઈએ છીએ, અને જેને સાધન તરીકે માનશું એનાથી ક્યારે પણ છૂટા પડી શકાશે નહીં. અને વિભાવથી ભેદજ્ઞાન કર્યા વગર ક્યારે પણ શુદ્ધતાનું મોક્ષ માર્ગનું પરિણમન થવાનું નથી. એકંદરમાં ડર બેસી ગયો છે કે શુભ ભાવથી ભેદજ્ઞાન કરશો એટલે જાણે શુભ ભાવ અટકી જશે. એવું જરૂરી છે? શરીરથી ભેદજ્ઞાન કરશો એટલે શરીર છૂટી જશે, શરીરમાં રોગ આવશે? શરીરનું છૂટવું ન છૂટવું તો આયુષાધીન છે. શરીરનું નિરોગ રહેવું ન રહેવું એ તો સાતા અસાતાના ઉદયાધીન છે. એમાં હું ધ્યાન રાખું ન રાખું એનાથી કાંઈ જ ફરક પડતો નથી. માટે ક્યારે પણ ભેદજ્ઞાન કરવા માટે એવો ડર ખચકાટ રાખવો નહીં કે હું શરીરનું ધ્યાન નહીં રાખું તો શું થશે, શુભ રાગથી ભેદનાન કરીશ તો જાણે હું પાપમાં ચાલ્યો જઈશ, અરે એનાથી ભેદનાન કરીને સ્વભાવમાં જવાનું છે. અને આ સ્વભાવમાં આવેલા જ્ઞાની એનો અંતરંગનો કાર્યક્રમ એટલે કે સાધક દશામાંથી સાધ્ય દશા સુધી પહોંચવાનો પુરુષાર્થ. આ જ્ઞાનીનો આખા દિવસનો નિરંતરનો કાર્યક્રમ છે. કયો કાર્યક્રમ છે? ફરીથી એમાં લખ્યું છે કે સાધ્ય સાધક ભાવનો કાર્યક્રમ. જ્ઞાનીને આપણને શું હોય છે? નિરંતર સંયોગની એટલી તૃષ્ણા પડી છે કે સંયોગ જેટલા છે તેટલા સચવાય રહે અને નહીં મળેલા બીજા સંયોગો મને મળે. આ આપણો કાર્યક્રમ છે. મળવું ન મળવું એ તો ફરીથી ઉદયાધીન છે, પણ જેટલા સંયોગ મળ્યા છે જેનું નામ બીજું વર્તમાનનો લોભ અને ભવિષ્યની તૃષ્ણા. જે કોઈ વર્તમાન પરિગ્રહ રૂપ સંયોગો મળ્યા છે તેને સાચવી રાખવાનો ભાવ, તેનું નામ લોભ છે. અને નહીં મળેલા સંયોગો મને મળો એવી તૃષ્ણા હોય છે. આમાં આખું આપણું જીવન એ ચાલ્યું જતું હોય છે. એની સામે જ્ઞાનીનો નિરંતર કાર્યક્રમ સાધ્ય સાધક ભાવનો. એનો અર્થ કે સાધક ભાવમાં છે, સાધના ઉપાસનામાં આરાધનામાં છે અને એના ફળ રૂપે મને પૂર્ણ સાધ્ય દશા પરમાત્મ દશા કૃતકૃત્ય ભાવ કેમ પ્રગટ થાય એ માટે જ્ઞાનીનો નિરંતર પુરુષાર્થ ચાલુ હોય છે અને એનું નામ જ સાધ્ય સાધક ભાવનો કાર્યક્રમ. અને તે અંદરમાં થાય છે. અંતરંગની પોતાની સંવર નિજારૂપણથી જે પ્રગટ થઈ છે એ અંદરમાં થતી હોય છે. અને તે તો ક્યારે થતી હોય છે? દિવસમાં કેટલી વાર થતી હોય છે? તો કે છે આગળ, તે તો ક્ષણે ક્ષણે ચાલતો જ હોય છે. ક્ષણે હર સમય, ક્ષણે તો ખરેખર એક લીધું છે, બાકી તો પર્યાયે પર્યાયે એ કાર્યક્રમ ચાલતો જ હોય છે. અત્યારના જે શુદ્ધતા છે એનાથી અધિક શુદ્ધતા કેમ થાય? આગળ મોક્ષ માર્ગમાં કેમ વધુ અને પૂર્ણતાને એ કેમ પ્રાપ્ત કરું એવો નિરંતર પુરુષાર્થની ધારા એમને ચાલતી હોય છે. અને એ તો ક્ષણે ક્ષણે ઇઝ ઇક્વલ ટુ પર્યાયે પર્યાયે એ ચાલતો જ હોય છે. અને જે સળંગ ધારા ચાલતી જ હોય છે એમાં વળી કાર્યક્રમ શું? આગળ એ આવશે. કાર્યક્રમ એવો શબ્દ ક્યારે આવે? જુદા જુદા કાર્ય હોય તો એનો ક્રમ કરીને સિક્વન્સમાં ગોઠવવાનો હોય, પણ જે કાર્યની નિરંતર ધારા જ હોય ભાઈ એમાં ક્રમ શું ગોઠવવો? બારમાં કે અત્યારના ખાવું છે, પછી સુઈ જવું છે અથવા અહીંયા જવું, એવા તો જુદા જુદા એ યોગમાં જુદા જુદા કાર્યક્રમ ગોઠવવાના હોય. પણ જ્ઞાનીને જ્યાં નિરંતર એક જ્ઞાન પરમનું જ કાર્ય ચાલે છે, એક પૂર્ણતા પ્રાપ્ત કરવાની પુરુષાર્થની ધારા ચાલતી જ હોય છે, એમાં વળી નવો બીજો કાર્યક્રમ કયો ગોઠવવાનો હોય? તો આ રીતે એ ક્ષણે ક્ષણે એ પોતાનો પુરુષાર્થ ચાલતો જ હોય છે. હવે કહે છે તેમાં, તેમાં એટલે નિરંતર જેની એક ધારા ચાલતી જ હોય છે. આપણે આપણા પરિણામનો વિચાર કરીને વિચાર કરો છે કે જ્ઞાનીના પરિણામની ધારા કેવી હોય છે, એમના પરિણામની દિશા કઈ તરફની હોય છે અને આપણા પરિણામની દિશા કઈ તરફની હોય છે? જ્ઞાનીની પરિણામની દિશા, હા, દિશા કઈ તરફ?
પોતાના આત્મા તરફ હોય છે.
પોતાના આત્મા તરફ. બીજી રીતે કહીએ, જ્ઞાની નિરંતર મોક્ષ ગામી છે અને આપણે નિરંતર સંસાર ગામી છે. એમની દિશા મોક્ષ તરફની ડગલા માંડી જ રહ્યા છે. કદાચ સ્પીડમાં કદાચ ફરક હશે, પણ ક્યારે દિશા બદલતી નથી. 374 ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હો, અણુવ્રત ધારક બે કસાયના અભાવપૂર્વકની વિતરાગતાને પ્રાપ્ત श्रावक दशा में हो, मुनिराज हो, छठे साथ में झूलता हो, श्रेणी मांडना हो, बद्दानी दिशा एकज मोक्ष गामी जीवो छे। जेने एक सरस शब्द गुरुदेशीमां कहीए के मोक्ष नी वणजार चाली रही छे। कदाच गुजराती जेने आवडतो छे ने खबर हशे वणजार कोने कहेवाय। एक पछी एक बधा ए तरफ चालता, एम साधक आत्माओनी एक कई वणजार छे, मोक्ष नी वणजार छे, અને આપણી કઈ વણઝાર ચાલે છે? ચતુર્ગતિ પરિભ્રમણની એ સંસારની વણઝારમાં આપણે છીએ। હવે આપણે સંસારની વણઝારમાંથી એ ધારામાંથી છૂટીને એ મોક્ષની વણઝારમાં જવાનું છે। તો અહીંયા પૂજ્ય બેનશ્રી કહે છે કે જે નિરંતર ધારા પ્રવાહે ભેદજ્ઞાનની ધારા ચાલે છે, નિરંતર આત્મસન્મુખતાની પુરુષાર્થમાં સાધક માંથી સાધ્ય પહોંચવાનો પુરુષાર્થ ચાલે છે, તેમાં એટલે ઇન બિટવીન, એમાં વચ્ચે આ ટાઈમે આ કરવું અને આ ટાઈમે આમ કરવું એવું હોતું જ નથી। એમાં કોઈ ટાઈમના શિડ્યુલ બનાવવાના નથી। જેમ સ્કૂલમાં ભણતા હોઈએ તો પીરિયડ્સ કહેવાતા, એ 45 મિનિટ્સના કે જેના જેવા હોય એવા સબ્જેક્ટ વાઇઝ ડિફરન્ટ એ ટાઈમ શેડ્યુલ હતા, એનાથી ટાઈમ ટેબલ બનતા હોય છે। આપણા જ્ઞાનીના જીવનમાં ટાઈમ ટેબલ શું હોય છે કે એક સમયે થોડા સમય આ કરવું, એના પછી આ કરવું, કે એને નિરંતર એક ધારા ભેદજ્ઞાનની જે કોઈ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રમાં અંશે પણમન થયું છે એની સંવર નિજરાની પણતીની ધારા હોય છે, એમાં કોઈ ટાઈમ ટેબલની આવશ્યકતા હોતી જ નથી। કારણ કે નિરંતર એક જ કરવા યોગ્ય છે। સમયસારમાં એ પુણ્ય પાપ અધિકારમાં આવે છે કે પરમાત્માનું એ ફરમાન શું છે, અનુભૂતિ કરવાનું જ ફરમાન છે। અમૃતચંદ્રાચાર્ય દેવે એક કલશમાં એ લખ્યું છે કે સર્વજ્ઞ પરમાત્માનું ફરમાન, એમનો આદેશ, એમનો ઓર્ડર શું છે, અનુભૂતિ કરવાનો જ। અને ક્યારે જે કરવા યોગ્ય હોય એમાં ક્યારેય શબ્દ ન ઉમેરવો, જે કરવા યોગ્ય કર્તવ્ય હોય, જે હિત માટે જે કરવા યોગ્ય કાર્ય હોય, ક્રિયા હોય, પ્રણમન હોય, એમાં ક્યારેય શબ્દ લાગે નહીં। કારણ કે ક્યારે એ એક શબ્દ કાળની મર્યાદા બતાવે છે। હિત માટે ક્યારેય કાળની મર્યાદા ન કરવી, ક્ષેત્રની મર્યાદા ન કરવી કે આ જીન મંદિરમાં જઈને અથવા તીર્થ ક્ષેત્રમાં જઈને જ મારે મારું કલ્યાણ કરવું છે। હિતને માટે ન ક્ષેત્ર જવું અને ન કાળ જવું, ત્યારે પણ એમ ન વિચારવું કે કાળ ચોગડીએ સમય દર્શન થાય કે ન થાય, કાળ ચોગડીએ થાય કે ન થાય, અશુભ દિવસ કોઈક હોય તો થાય કે ન થાય, પોતાની આરાધનાને કોઈ જ ઘડતું નથી। એક બહુ ગુરુદેવે સરસ વાક્ય એ લખ્યું છે, ક્યારે પણ કર્મ તને રખડાવે નહીં અને ભગવાન તને તારે નહીં, તારા જ પુરુષાર્થથી કામ થવાનું છે। કર્મનો આકરો ઉદય આવે એટલે રખડવું પડશે, હેરાન થવું પડશે એવું નથી, અને કોઈ આશીર્વાદ આપીને તને તારી દેશે એમ પણ નથી। તો અહીંયા ફરીથી એ ધારા નિરંતર જે ચાલતી હોય છે એમાં ક્યારે પણ ક્રમ પાડવો નહીં કે આના પછી આ, આના પછી આ, એ તો જુદા જુદા યોગ છે, વિકલ્પ છે। એટલે એમ કહેવાય કે સવારના ઉઠીને ચિંતન કરે છે, પછી પૂજા કરે, એના પછી સ્વાધ્યાય કરે, ગુરુદેશનું પ્રવચન, એ બધા તો વિકલ્પના કાળના જુદા જુદા યોગની વાત છે। બાકી અંતરનો જે કાર્યક્રમ જ્ઞાનીનો છે એ તો નિશ્ચિતપણે એક ધારાએ ચાલતું હોય છે। તેમાં આ ટાઈમે એટલે કે આ સમયે એટલે કાળની મર્યાદા કરીને આ કરવું અને આ ટાઈમે આ સમયે આ કાળે આમ કરવું એવું ક્યાંય હોતું જ નથી। બીજી ભાષામાં કહીએ, રુચિને ક્યારે પણ ક્રમ હોતો નથી, રુચિને ક્યારેય કાળની મર્યાદા ન હોય। પૈસાની રુચિ હોય તો એ આપણે વિચાર કરીએ છીએ કે મારે આટલા ટાઈમે જ કરવું, આટલા ટાઈમે ન કરવું. શરીરનો રુચિ પ્રેમ એકત્વ છે તો એ શરીરને ભલે કલ્પનાથી પણ એનું ધ્યાન ક્યારે રાખીએ છીએ, એની અધિકતા ક્યારે રહેશે, જાગતા હોય કે સૂતા વખતે? શરીરની અધિકતા ક્યારે રહે, જાગે ત્યારે કે સૂતા હોય ત્યારે? ગમે ત્યારે પણ, રાતમાં સૂતા હોય અને ગાડલામાં કઈક કાંકરા જેવું લાગે તો ઊંઘ ઉડી જાય, ઇલેક્ટ્રિસિટી ઓફ થઈ જાય, પંખો એસી બંધ થઈ જાય, જાગી જાય. એ રુચિ છે, એકત્વ છે, એની ધારા છે, એમાં ક્યારે પણ કાળનો ક્રમ હોતો નથી. અને કાળનો ક્રમ નથી તો પછી કાર્યક્રમ છે ન હોય. એ સુંદર રીતે આપણને, અને આપણી આત્માથી જે જીવ છે જેને આત્મહિત કરવું, એના માટે આ બહુ જ જરૂરી છે કે મારા જીવનમાં ઉદયો જુદા જુદા હશે, વિકલ્પ જુદા જુદા હશે, પણ અંતરંગની ભાવનાની એક ધારા રહેવી જોઈએ. બેનસીના શબ્દોમાં કહીએ તો ક્યારે પણ ઉદયમાં એકાકાર થવું નહીં. આપણે જે જે ઉદય આવતા હોય, બાયમાં ખાવા પીવા વેપાર ધંધાના અશુભ ના હો કે કદાચ પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિના, એક એક ઉદયમાં એકાકાર થઈ જઈએ છીએ, પણ એ સમયે એનાથી ભિન્નતાનો એક પ્રયાસ, એની ધારા રહે એવો ક્યારેય પ્રયત્ન કરતા નથી. તો જ્ઞાનીને જે ક્ષણે ક્ષણે આરાધનાનો કાર્યક્રમ ચાલે છે, પ્રયત્ન કરીએ ભાઈ તોય રહેતો નથી. આજ પેલો ઉપાડ જ ખોટો છે. પોઝિટિવ એમ થવું જોઈએ કે મેં આજે એક વર્ષો પહેલાની વાત છે, પ્રદેશી સિદ્ધાંત આપતા હતા કે દ્રૌપદીને રાજા ઉપાડી ગયો હતો, પછી એને જીવવા માટે 5 પાંડવ જાય છે, અને જતા વખતે એમ કહે છે કાં તો આજે એ નથી અને કાં તો અમે નથી. ઓપ્શન 2 આપવા, અમે એને જીતવા જઈએ છીએ તો કાં તો અમે જીતશું અને કાં તો એ જીતશે, એમ કરીને જાય છે અને પોતે હારીને પાછા આવે છે. પછી શ્રી કૃષ્ણ પોતે એકલા જાય છે અને એમ કહે છે આજે તો હું છું અને એ નથી. તો એ પોતે એ રાજાને હરાવીને દ્રૌપદીને પાછા લઈને આવે. એ દ્રષ્ટાંત પાછળ ગુરુદેવસિંહને એ કહેવું હતું કે તમારો ઉપાડ કેવો હોવો જોઈએ, કરીએ છીએ ને નથી થતું, એની કરતા એમ કરવું જોઈએ કે કાલે મને થયું હતું, આજે એનાથી કંઈક વધારે થાય છે. ઉપાડની અસ્થિથી શરૂ કરવાનું દરેકના જીવનમાં હોય છે, અપ્સ એન્ડ ડાઉન આવતા જ હોય છે. એક ધારા બધાના જીવનમાં રહે, આપણે નહીં સાધક દશામાં પણ એવું બનતું હોય છે, પણ એનો ઉપાડ કેવો હોય છે. સમ્યક દર્શન પામવા પહેલા એમ હોય છે કે કદાચ હું ઉપસમ સમ્યક દર્શન ને ક્ષોપસમ પામીશ તો કદાચ હું પડી પણ જઈશ, એ રીતથી ઉપાડ હોય છે કે હું જે પામ્યો છું એ પૂર્ણ થવાનો છું. અને એટલા માટે ગુરુદેવ સુનિએ વાક્ય તો દરેકને કદાચ ખ્યાલ જ હશે, પૂર્ણતાને લક્ષે શરૂઆત. હું પૂર્ણ સિદ્ધ દશા થવાનો છું, એ વચ્ચે હું પડવાનો નથી, એવો અપ્રતિહત ભાવનો વિશ્વાસ રાખીને કામ કરવાનો છે. પુણ્યના ભરોસા તો ઘણા રાખીએ છીએ.
હેમંતભાઈ, ઉપાડ એટલે ત્યાં
ઉપાડ
શબ્દ લેવા છે ને,
ઉપાડ એટલે પુરુષાર્થ, રુચિનું પ્રણમન, એ બધું સાથે એમાં લઈ લેવું. કે ઉપાડ એટલે ત્યાં રુચિ એવી રીતે જોરદાર કામ કરે, પુરુષાર્થ એવો જોરદાર કામ કરે, આ એનું નામ ઉપાડ કહેવામાં આવે છે. કોઈ પણ કાર્ય શરૂ કરવાની અને પૂર્ણતા પહોંચવાની પહેલી એનામાં એ ધગસ હોય, ઉત્સાહ હોય, એ એનું નામ ઉપાડ, અને ખાસ રુચિને અનુલક્ષીને એ ઉપાડ કહેવામાં આવતો હોય છે.
ગુજરાતીમાં
જેને કહે શું જોવે છે, શું પોસાય, કોઈ પણ પ્રણતિને સુખ જોવે છે. તો સુખ ક્યાં છે? સુખ સ્વરૂપ ભંડાર મળશે તો તેના આશ્રય સુખ થયા વગર રહેશે જ નહીં. એ પ્રકારે જ્ઞાનમાં પેલો નિર્ણય કરી એને રુચિને સાથે સાથ લઈને કામ ચાલે છે, અને એ રુચિના ઉપાડ કે રુચિના પ્રયત્ન પુરુષાર્થમાં સાથે તત્વ અભ્યાસ એ પૂર્વ ભૂમિકા છે એનું. જેમ તત્વ અભ્યાસ થશે એમાં મારું હિત ક્યાં છે, ક્યાં અહિત છે, સુખ ક્યાં છે, કેનાથી છૂટા પડું, એ જ્ઞાનનો નિર્ણય અને શ્રદ્ધાનું એની દ્રઢતા બે સાથે સાથે પૂર્વ ભૂમિકામાં કામ કરતા હોય છે. જેમ જેમ જ્ઞાનમાં તત્વની સ્પષ્ટતા થતી હોય છે તેમ તેમ એને સાધના કરવાનો ઉત્સાહ જાગે, રુચિ જાગે. નાનું બાળક 1-5 શીખો કે ABCD બોલતા શીખો તો એને ઉત્સાહ જાગતો હોય, એમ આપણી ભૂમિકામાં તત્વ અભ્યાસ થશે, જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ થતું જાય અને શ્રદ્ધામાં એની સાથે દ્રઢતા થતી જાય, એ પૂર્વ ભૂમિકા એ કહેવામાં આવે છે. અને એનાથી એનો રુચિ, એનો ઉપાડ, એનો સત્તા સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થે એ પોતે અનુભૂતિ તક પહોંચે છે. એના માટે પેલો તત્વ અભ્યાસ બહુ જરૂરી છે. આ રીતે આમાં પૂજ્ય બેનસી એ આપણને કીધું કે એમનો તો ધારા એક ધારા ચાલે છે, આપણા જીવનમાં પણ આપણે ક્યારેક પરિસરણાદી પર્વ આવતા હોય તો થોડો ઉત્સાહ જાગે છે, ક્યાંક નિવૃત્તિ ક્ષેત્રે તીર્થયાત્રામાં ગયા હોય ત્યારે એમ થાય કે ના હવે જીવનમાં આ જ કરવા જેવું છે. એ થોડો ગુજરાતીમાં કહીએ કે ઉછાળો આવી જાય છે પણ એની ધારા બનતી નથી. પાણીનું પૂર આવતું હોય, નદીમાં ઘણું પાણી દેખાતું હોય પણ 2 કલાક પછી તો પાછું એ ચાલ્યું જવાનું. ખરેખર તો નદીમાં જે પ્રવાહ છે, વેણ છે, એ જ ખરેખર નદીની ધારા છે. એમ આપણે આપણા જીવનમાં એ નિરંતર કોઈ પ્રસંગાધીન, ઉદયાધીન, કાળાધીન ઉછાળા ન લાવતા એ નિરંતર એક આરાધનાનો, સાધનાનો એ પ્રવાહ પ્રગટ થાય, એની ધારા નિરંતર રહે, એ પ્રયત્ન કરવા જેવો છે. અને એના માટે આ પૂજ્ય બેનસી કહે છે કે એમાં આ ટાઈમે આ કરું ને આ ટાઈમે આ કરું એવું એમનામાં એ હોતું નથી. એ રીતે એમને આપણને આવી આરાધના કરવાની પ્રેરણા આપી છે.
હેમંતભાઈ જયજીનેન્દ્ર, એક સવાલ છે કે જ્ઞાન અને શ્રદ્ધા એ બંનેનું પરિણામન એક જ દિશામાં સામાન્ય રીતે હોય છે કે જુદી જુદી દિશામાં હોય શકે?
નહીં, બેની પ્રયોજનરૂપ તો એક જ દિશા છે. જ્ઞાનમાં ઉપયોગ હોય ત્યારે એ પર તરફ જઈ શકે છે. સાધક દશામાં શ્રદ્ધાનો તો નિરંતર સ્વભાવ તરફ જ એ દ્રઢપણે ઝૂકેલી પૂર્ણપણે છે. જ્ઞાનનો ઉપયોગ એ બહાર જતો હોય છે, પણ એની જે મુખ્ય જે ધારા છે વેદનાની એ તો નિરંતર સ્વર સન્મુખ જ હોય છે. ઉપયોગ બહાર અસ્થિરતાને કારણે જતો હોય છે.
કોની
વાત કરી આપણે? જ્ઞાન ક્ષોભ સંભાવે છે, વીર્ય ક્ષોભ સંભાવે છે, અને શ્રદ્ધા અને ચારિત્ર એ ઔદયિક ભાવે છે. કોની દશાની વાત છે? શ્રદ્ધા અને ચારિત્રમાં ટોટલી ઔદયિક ભાવ છે. અત્યારના આપણી ભૂમિકામાં અથવા મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં અંશ માત્ર પણ શ્રદ્ધા અને ચારિત્રમાં ક્ષયક્ષમિક ભાવ નથી, એમાં પૂર્ણપણે વિપરીતતાનો ઔદયિક ભાવ છે. જ્યારે આપણી જ ભૂમિકામાં જ્ઞાન અને વીર્યમાં જેટલું ખુલ્લું છે એટલું ક્ષક્ષમ ભાવ છે, અને જેટલું નથી ખીલ્યું એટલું આવરણમાં ઔદયિક ભાવ છે. એ તો એના માટે છે કે તારી પાસે તારી પાસે જ્ઞાન ખીલેલું છે એટલે એના દ્વારા તારો પ્રયાસ થઈ શકશે. જેમ શ્રદ્ધા ને ચારિત્ર ની જેમ જ્ઞાન જ પૂર્ણપણે જો ઔદયિક એટલે તો પછી જીવ જ્ઞાન થી રહી જળ થઈ જાય. તારે જેમ કે ને કે ઘણી નિરાશમાં એક આશા છુપાયેલી છે, એવી રીતે આપણી પાસે એક સાધન છે, છૂટવાનો એક રસ્તો છે, અને એ છે જ્ઞાન અને વીર્યનો ક્ષય. બાકી જ્ઞાનીને તો ને નિરંતર શ્રદ્ધા જ્ઞાન ચાલે બધામાં ચારિત્રિક શુદ્ધતાનો ભાવ પ્રગટ થઈ ગયો.
ઠીક, બહુ સરસ, બરાબર.
હવે કોઈને પ્રશ્ન હોય તો બે ચાર મિનિટ છે પ્રશ્ન લેવો.
એક પ્રશ્ન છે કે જે આપણે દિનચર્યામાં પ્રશ્ન આવ્યો કે સાધ્ય અને સાધક જયારે એમ કે પુત્ર પૂજા કરતા હોય તો પૂજાનો ભાવ હોય કે અર્ઘ ચડાવતા હોય તો તે વખતે કે એમને જ્ઞાન ભક્તિ કીધી કે જ્ઞાન આપણે જળ તમે જળ ભાવ કીધો, ચેતન ભાવ કીધો અને જ્ઞાન ભાવ કીધો, બરાબર. તો એ જ્ઞાન ભાવમાં એ પૂજાની ક્રિયા ચાલતી હોવા છતાં પણ પોતે પોતાના આત્માની અંદર લીન થઈ જાય છે તે કહેવા માંગે છે.
એ જ્ઞાનીની દશામાં એ દશામાં એમને પેલા તો સંયોગ રૂપે શરીરનું ક્રિયા છે, જળ ક્રિયા છે, ભાષા અને શરીરની જળ ક્રિયા છે. એમને ચારિત્રનો પૂરો પુરુષાર્થ નથી એટલે અસ્થિરતા છે, તો ત્યાં રાગ છે, વિભાવ ક્રિયા છે. અને તે જ વસ્તુ શરીર અને વિભાવથી ભિન્ન પડેલી નિર્મળ જ્ઞાન શ્રદ્ધા આદિની મોક્ષ માર્ગરૂપ પ્રણતિ છે એનું નામ જ્ઞાન ક્રિયા. ત્રણ પ્રકારની ક્રિયા લીધી, જળ ક્રિયા, વિભાવ ક્રિયા અને જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા. તો ત્યાં જ્ઞપ્તિ ક્રિયા એટલે એવું જરૂરી નથી કે પૂજા વખતે નિર્વિકલ દશામાં હોય, જ્ઞાની સવિકલ દશામાં હોય કે નિર્વિકલ દશામાં. એમને જેટલું ભેદ જ્ઞાનથી શુદ્ધતાનું પ્રણમન થયું છે, વિવાહથી રહિત મોક્ષ માર્ગનું વિતરાગી પ્રણમન થયું છે, એ બધીને એ જ્ઞાન ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાન ચેતના એ કહેવામાં આવતી હોય. જ્ઞાન ચેતના એટલે નોટ નેસેસરીલી એ શુદ્ધોપયોગ દશા હોય, નિરીકલ દશા હોય એવું નથી. હર સમયની જે કોઈ મોક્ષ માર્ગની સમર નિજારૂપ પ્રણતિ છે તેનું નામ જ્ઞાન ક્રિયા, જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાન ચેતના કહેવામાં આવે. સુવરાગનું પ્રણમન એનું સ્વામિત્વ, કર્તૃત્વ, એકત્વ જ્ઞાનીને ત્યારે હોતું નથી. એક સમજી લઉં જ્ઞાનીના ઉપયોગ શું છે અને અંતમાં વિજ્ઞાનની પાંચ શું કામ કરતી એ બે વાત જુદી રાખે.
સરકારી ઉપર હોય છે ત્યાં પર્યાય ઉપર દ્રષ્ટિ ક્યાં આવે કે મને આ કરવું છે, મોક્ષ પામવું છે, એ પૂછવું છે મારે.
હિમંતભાઈ, પ્રશ્ન હતો કે અજ્ઞાનીને છે વિભાવ ક્રિયા, જળ ક્રિયા છે અને શક્તિ રૂપે જ્ઞાન ક્રિયા છે, પણ ચોથી ભેદ જ્ઞાનની છે ને સાથે.
ના ના, શક્તિ રૂપ ક્રિયા એટલે શું?
જ્ઞાનનો પરિણામ તો સદૈવ છે ને છે જ, એ કઈ જ્ઞાની અને સમજે અજ્ઞાની અને સમજી શકે એ ભેદ વિજ્ઞાનમાં તેની પ્રતીતિ થઈ હોય કે ન થઈ હોય, પણ એ ધારા તો શક્તિ રૂપે છે ને છે જ પ્રગટમાં.
પેલું તો એક સમજી લઉં, શક્તિ એટલે શું? દ્રવ્ય ગુણ પર્યાય માંથી શક્તિ તમે શેમાં લેશો?
ધ્રુવમાં, દ્રવ્યમાં, અને એના અનંત
ગુણ
પરિણમન છે એમાં.
અજ્ઞાની ને શુદ્ધ પરણમન કોઈ દી હોય અને શુદ્ધ પરણમન હોય તો અજ્ઞાની શું કામ એને કયો છે?
હા, એટલે એ તો શક્તિ રૂપે એટલા માટે કીધું ને કે પરિણમન એટલે એને એને અનુભવ નથી થતો, વેદાતો નથી, એને જણાતો નથી, અનાદિથી એ શક્તિ રૂપે એને તો એ ભૂલી ગયો છે, પણ એની ભેદ જ્ઞાનની ધારા
એનો અર્થ થયો કે જ્ઞાન અજ્ઞાન ને અજ્ઞાની હર સમયે એક પરિણામમાં બે પરિણામ હોય છે. એક સમય જે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એને એક સમયમાં બે પરિણામ હોય, એક મિથ્યા જ્ઞાન નું પરિણામ અને એક શક્તિ રૂપ પરિણામ, બે જુદા બે પરિણામ હોય.
શક્તિ
એને જો તમે ગુણ લેતા હોય, ત્રિકાળી દ્રવ્ય લેતા હો, તો ત્રિકાળી દ્રવ્ય તો અપરિણામી હોય,
એનું
શું પરિણામ, એનું તો પછી એનું પરિણામ તો શું હોય, એના પરિણામ કદાચ એના લક્ષે જો પ્રણમન થશે તો એ મોક્ષ માર્ગ સંવર નિદ્રા રૂપ પ્રણમન હશે, અને અજ્ઞાની ને તો સંવર નિદ્રા હોય નહીં.
તો હમણાં જે તત્વજ્ઞાન થી જે ભેદ જ્ઞાન આપણે કહીએ છીએ એ તો પછી વિભાવમાં જ આવશે, અજ્ઞાનમાં જ આવશે, મિથ્યા જ્ઞાનમાં જ આવશે, પ્રતીત સુધી
અત્યારના સમ્યક સ્થિતિ ત્યાં સુધી જે કોઈ પ્રયાસ છે એ હજી અજ્ઞાન દશામાં છે, પણ અજ્ઞાન દશામાં સમજણનો પ્રયાસ કરતા એ અજ્ઞાન ધીરે ધીરે તળવા તરફ જઈ શકે છે.
ઓકે, તો પણ એને ભેદના નામ નથી કહી શકતા, રાઈટ?
ભેદના પ્રયાસ છે, ભેદનાનું પરિણમન નથી.
ઓકે,
ભેદના પ્રયાસ શીખવાનો, અને ભેદનાનું પરિણમન થવું એ જ્ઞાનીને છે. આપણી ભૂમિકામાં ભેદનાનો પ્રયાસ હોય છે અને ભેદનાનું પરિણમન.
સાચી વાત છે, એ જ એ જ મારે પૂછવું હતું. થેન્ક યુ. પ્રયાસ છે એક બાજુ ને પછી પરિણમે છે એ અનુભવ ને પ્રતીતિ છે,
એ અનુભવ જ્ઞાની ની દશા છે.
આઈ થિંક કોઈક ને ફોન ક્વેશ્ચન છે સ્કાઈપ ઉપર થી. આપનો અવાજ જરા આપશો ભાઈ.
હેલો.
હા, આપને ક્વેશ્ચન છે, રાઈટ?
હેલો, હેમંતભાઈ, જે જ્ઞાની ને સાધક સાધ્ય સાધક ભાવ નો કાર્યક્રમ છે ત્યાં એનું લક્ષ તો અપરિણામી ઉપર છે, બરાબર? તો પછી એને ભાવના એટલે એનું એનું લક્ષ તો પર્યાય ઉપર રહેતું નથી, તો એને ભાવનામાં કેવી રીતના સાધ્ય ભાવ રહે છે?
એક લક્ષ એટલે એક શ્રદ્ધા ગુણ ની પણતી છે, બાકી બીજા ગુણો ની પણતી છે કે નહીં, ત્યારે પોતાની ચારિત્રમાં અપૂર્ણતા છે. તો મારી ચારિત્રમાં પણ કૃપાળુ દેવ જેમ કે શ્રીમદજી કે મને મુનિ દશા નો અપૂર્ણ થયો, એ ભાવના એક જુદી વાત છે. એક ત્રિકાળી દેવ નું શ્રદ્ધાએ અવલંબન લીધું છે એટલે એનું લક્ષ્ય તમે કહો, એ જે લક્ષ્ય કહો છો એ શ્રદ્ધા ની અપેક્ષા છે. બાકી જ્ઞાન ની પણતીમાં પણ હજી ઉપયોગ બહિર્મુખતામાં છે, હજી ચારિત્રમાં અસ્થિરતા છે. તો એ અપેક્ષા એ કે પર્યાય ઉપરની દ્રષ્ટિ નથી પણ પર્યાયનું જ્ઞાન હોય છે, એ બે વાત સમજી લેવું. જ્ઞાનીને પર્યાય બુદ્ધિ નથી, પણ એનો અર્થ એમ નથી કે એને પર્યાયનું જ્ઞાન નથી. વિવેક તો છે કે મારામાં શુદ્ધતા અંશે થઈ છે, હજી મારે અશુદ્ધતા ટાળવાની બાકી છે, એ બે જ્ઞાનનો વિવેક હોય છે. શ્રદ્ધાએ તો પોતાનું કૃતકૃત્ય પૂર્ણ કાર્ય કરી લીધું, શ્રદ્ધા અપેક્ષાએ કાંઈ નથી કરવાનું, પણ છતાં હજી ચારિત્રમાં પુરુષાર્થ બાકી રહેશે. તો એ સાધ્ય સાધક ભાવનો કાર્યક્રમ જ્ઞાનીને નિરંતર ચાલતો હોય છે.
થેન્ક યુ.
બીજા કોઈને પ્રશ્ન છે? તો હેમંતભાઈ, આજનો આપણો સ્વાધ્યાય અહીંયા આપણે પૂર્ણ કરીએ, અને જયાબેન જો હોય તો
સ્તુતિ લઈ આપ.
હમણાં લઈએ છીએ કે આપણે પછી લઈએ, અડધો કલાક પછી?
ચેતનભાઈ નો લેખ ઉપર પ્રશ્નોત્તર છે ને?
અચ્છા, ઓકે, બરાબર.
હેમંતભાઈ સોરી,
હેમંતભાઈ સોરી, જય જીનેન્દ્ર હેમંતભાઈ, થેન્ક યુ વેરી મચ. અને આપણે ચેતનભાઈ નો આજે સ્વાધ્યાય નથી, તો એના બદલે મોનામાંથી બધાને દ્રષ્ટિનો વિષય અને એના માટે જે રજનીભાઈ બે પેજીસ ફોરવર્ડ કર્યા છે, તો જો કમ્પ્યુટર પર બધા ખોલી શકે તો આપણે એનું એકવાર વાંચન કરી અને એના પ્રશ્નો જોઈ લઈએ.
કુશાભાઈ, એક જ મિનિટ. જે સ્કાઈપ પર ગ્રુપમાં છે બધાને જૈનિઝમ.us પે આપ लगा कि वहाँ एडल्ट स्वाध्याय करके एक टैब है, उसमें से आईसीसी करके सब टैब है, उसमें से आप ये प्रश्नोत्तर निकाल सकते हो। If anybody has a problem, let us know.
Adult education.
Okay.
Hello.
Yeah, we are set.
Nathan Mahendra Bhai from Nairobi.
Uh-huh.
Voice at our end is very clear.
Okay, great.
Mahendra Bhai Shah from Nairobi.
Haan, Mahendra Bhai, today we are going, because Chetan Bhai is busy, because Sumat Prakash is visiting the Rajkot area. So he has written down the topic, Drashtino Vishay, ane Ved Gyanni Prakriya, ne Prayog. So we will do the review for that.
But this time on email, it did not open it on my email, so I was not able to print it.
Okay, if, are you near to the computer right now, Mahendra Bhai?
No, I am on mobile.
Oh, okay, I'm so sorry, but I think Tushar Bhai is going to read the article.
No. યા નો નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ યુ કન્ટિન્યુ વિથ
ધેટ મહેન્દ્રભાઈ વાનો એક આપણો જે છે ને વાંચન એક પાનાનું કરી લઉં છું એટલે થોડો ખ્યાલ આવી જશે આપને અને પછી આપણે પ્રશ્નો લઈશું
હા 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 જરૂર 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 તુષારભાઈ નો પ્રોબ્લેમ
ઓકે
યુ આર વેલકમ
થેન્ક યુ દ્રષ્ટિનો વિષય અને ભેદનાની પ્રક્રિયા અને પ્રયોગ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં કલિકાળ સર્વજ્ઞ એવા શ્રી કુંકુંદાચાર્ય દેવ 2000 વર્ષ પૂર્વે થયા તેઓએ સદેહે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ શ્રીમંદર પરમાત્માની સાક્ષાત દિવ્ય દેશનાનું 8 દિવસ રસપાન કરી ત્યાંથી ભરત ક્ષેત્રમાં પરત આવી અને પંચ પરમાગમોની રચના કરી તેમાંનું સર્વોત્કૃષ્ટ આ સમયસારજી શાસ્ત્ર કે જેની ટીકા હાલતા ચાલતા સિદ્ધ એવા શ્રી અમૃતચંદ્ર આચાર્ય કરી અને તેમાં રહેલા ભાવોનું સ્પષ્ટીકરણ આપણા સૌના ધર્મ પિતા એવા પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીએ કર્યું તેઓના હાથમાં સમયસારજી શાસ્ત્ર આવતા જ તેમનું હૃદય પોકારી ઉઠ્યું આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે આ શાસ્ત્ર હાથમાં આવતા જ પૂજ્ય ગુરુદેવશ્રીને અલ્પકાળમાં સ્વસંવેદનરૂપ સ્વાનુભૂતિનો જન્મ થયો સમયસારજી શાસ્ત્રની 17-18 ગાથાની ટીકા 3 પેરેગ્રાફમાં સમાવિષ્ટ થયેલી છે આ ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે જેમ કોઈ ધનનો અર્થી પુરુષ પ્રથમમાં પ્રથમ રાજાની શોધ કરે એટલે કે જાણે કે રાજા કયા ગામમાં રહે છે તેમાં તેનું ક્ષેત્ર કયું છે તેની અવરજવરનો કાળ શું છે તથા તેનું લક્ષણ શું છે તેમ મોક્ષાર્થી પુરુષ કે જે માત્ર મોક્ષનો જ અભિલાષી છે જેને બીજું કાંઈ જ જોઈતું નથી તેણે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો કે જે ઉપાદેયભૂત તત્વ ધ્યાનનું ધ્યેય શ્રદ્ધાનું શ્રદ્ધેય અને જ્ઞાનનું વાસ્તવિક જ્ઞેય છે જ્યાં જ્યાં જ્ઞાન દર્શન છે ત્યાં ત્યાં જાણવું દેખવું વર્તે જ છે તેવા જીવનું વાસ્તવિક ધ્રુવ સ્વરૂપ કેવું છે તેનો પરિચય કરી તે ધ્રુવ સ્વરૂપ અંદરમાં કેવું છે તે જાણવું અત્યંત જરૂરી છે પૂજ્ય ગુરુદેવશ્રીએ બેંગ્લોરમાં મંદિરની પ્રતિષ્ઠા વખતે 3 દિવસ સુધી ફક્ત પ્રથમ આત્માને જાણવો આ વાક્ય ઉપર જ પ્રવચનો ચલાવેલા જીવનું આજીવન મનુષ્ય ગતિનું એકમાત્ર કર્તવ્ય હોય તો તે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે જ છે આ ગાથામાં માત્ર અસ્થિથી જ વાત લીધી છે નાસ્તિને યાદ કરી નથી હવે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તો આ ગાથામાં મુખ્યપણે આત્મા જાણનાર છે કરનાર નથી કોઈ પણ ક્રિયાનો કરનાર એટલે કે પર્યાયમાં ચાલતી જાનન ક્રિયાનો પણ આત્મા કરનાર નથી, માત્ર જાણનાર છે. અને તે જાનન ક્રિયામાં આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, તે આ ગાથાની વિષય વસ્તુ છે. હવે આત્માનું અંદરનું સ્વરૂપ કેવું છે તે જાણવાથી તેનો મહિમા આવે છે. આત્મા જ્ઞાન અને સુખમય અનંત ગુણાત્મક અભેદ, એકરૂપ, અખંડ, અપરિણામી, શાશ્વત, નિત્ય નિરાવરણ એવો પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત ધ્રુવ આત્મા વર્તમાનમાં શુદ્ધપણે બિરાજમાન છે. દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશી, કાળે અનાદિ અનંત અને ભાવે અનંત ગુણ સ્વરૂપ તેવો અભેદ સ્વભાવ છે. તેના અસંખ્ય પ્રદેશમાં એક એક પ્રદેશે અનંત ગુણો પોતપોતાનું આગવું સ્વતંત્ર લક્ષણ થઈને પથરાયેલા છે તેવી નિર્વિકલ્પ વસ્તુ છે. એક પ્રદેશે એક ગુણ અને બીજા પ્રદેશે બીજો ગુણ તેમ નથી. પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો તથા તેની કારણ શુદ્ધ પર્યાય પણ ગર્ભિતપણે પથરાયેલી છે તેવો આત્મા માત્ર જાણનાર દેખનાર અકર્તા સ્વભાવી છે. તો આપણે આ પહેલું પ્રથમ એનું પાનાનું આપણે વાંચન કર્યું અને હવે આપણે એના પ્રશ્નો છે તે જોઈએ. બધા પ્રશ્નો મળી ગયા?
હા જી.
તો આપણે શરૂ કરીએ. આમાં ટ્રુ અને ફોલ્સ છે, સાચું કે ખોટું બતાવો, ધર્મ ચર્ચા, દ્રષ્ટિનો વિષય અને ભેદગાનની પ્રક્રિયા અને પ્રયોગ આનું એક પ્રશ્ન પહેલો છે. સૌ પ્રથમ આત્માનું શ્રદ્ધાન કરવું એ મોક્ષાર્થીનું કર્તવ્ય છે. હાજી બીજા હેલો
જાણવો.
હા, સૌ પ્રથમ આત્માનું શ્રદ્ધાન કરવું એ મોક્ષાર્થીનું કર્તવ્ય છે, ટ્રુ કે ફોલ્સ?
ફોલ્સ.
અચ્છા, સાચો જવાબ ફોલ્સ છે.
કઈ રીતે?
જાણીને
શ્રદ્ધાન કરવું.
પ્રથમ આપણે આત્માને
જાણીને શ્રદ્ધાન કરવું એમ હોવું જોઈએ.
પ્રથમ જાણવાનો છે, સૌ પ્રથમ આત્માને જાણવો,
જાણીને શ્રદ્ધાન કરવું
એમ છે. પ્રથમ આત્માનું શ્રદ્ધા ને પ્રથમ નથી, જાણવું એ પ્રથમ છે. તો પ્રશ્ન બીજો લઈએ આપણે. સૌ પ્રથમ આત્માને જાણવો એમ કહ્યું છે, કારણ કે જાણેલાનું જ શ્રદ્ધાન થઈ શકે છે.
ટ્રુ ટ્રુ
ટ્રુ
બરાબર છે, ટ્રુ કરેક્ટ છે. હાજી બરાબર છે. પ્રશ્ન ત્રીજો લઈએ આપણે. હવે દ્રવ્ય ગુણ પર્યાય સહિતના પ્રમાણના આત્મદ્રવ્યને સૌ પ્રથમ જાણવું એમ અહીં આચાર્યશ્રીએ કહ્યું છે. ફોલ્સ છે. હા, દ્રવ્ય ગુણ પર્યાય સહિતના પ્રમાણના આત્મદ્રવ્યને સૌ પ્રથમ જાણવું એમ અહીં આચાર્યશ્રીએ કહ્યું છે. આપણે ધ્રુવ સ્વરૂપને જાણવાનું છે, દ્રવ્ય ગુણ પર્યાયને નથી જાણવાનું, મુખ્ય દ્રવ્યને જાણવાનું છે, આત્માના ધ્રુવ સ્વરૂપને જાણવાનું છે.
પણ આપણે આપણે બધા દાખલા આપતા હોઈએ છીએ ને, આપણે મોસંબીનો રસ પીવો હશે તો પહેલા આખી મોસંબી લાવવી પડશે, પછી આપણે એને એની હે ઉપાદાયને જાણીને છોડી શકશું. પ્રમાણના દ્રવ્યને જ નહીં ઓળખે તો એમાં ઉપાદેયતા શું છે એ કેવી રીતે આપણે જાણી શકશું?
રજનીભાઈ
સ્મિતાબેન, તમારું કહેવું બરાબર છે. અહીંયા આપણો આજે આપણે છે ને લેખમાં શું લખ્યું છે, આપણે આપણું 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 અત્યારે કર્તવ્ય એ છે કે પ્રમાણ ના દ્રવ્ય નથી જાણવું, આપણે આપણે ધ્રુવ દ્રવ્ય ને જાણવું છે, એ વાત છે. અહિયાં એ આગળ પણ આવશે.
ઓકે, આમાં વાક્ય છે ને સૌ પ્રથમ જાણવું, એટલે મને સૌ પ્રથમ તો આપણે આખી મૂળભૂત વસ્તુને ઓળખશું તો આપણે એમાં આપણને હે ઉપાદેયતા થશે.
હા, મારે તમારા ઘરે આવીને ચોરી કરવી હોય ને તો મારે તમારી તિજોરી જાણવી પડશે ને પહેલા.
હા બરાબર.
હા,
તમે મારું ઘર જ નહીં જાણો તો તિજોરી કેવી ઓળખશો?
હું તમારી તિજોરી પર તરાપ મારીશ.
ઓકે, વિલ વેઇટ ફોર ધેટ.
આપણે પ્રશ્ન ચોસો લઈએ.
હા
જી.
ગુણ સ્થાન, માર્ગના સ્થાન, જીવ સ્થાન વાળા આત્માને જાણવો એ આપણું પહેલામાં પહેલું કર્તવ્ય છે. બરાબર છે, કરેક્ટ છે, ફોલ્સ. પાંચમો, અહીં આત્માના ધ્રુવ સ્વરૂપને જાણવાનો આદેશ આપવામાં આવ્યો છે. બરાબર છે. જેમ ધનના અર્થી ને રાજા જેવા ધનવાન પુરુષ પાસેથી ધનની પ્રાપ્તિ થાય છે, તેમ મોક્ષના અર્થીને નાની ગુરુ પાસેથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે એવું ઉદાહરણ આચાર્ય અમૃતચંદ્રે ટીકામાં આપ્યું છે. ફોલ્સ છે. આપણે ઉદાહરણ ખાલી ધનના અર્થીનું આપેલું છે, ગુરુ પાસેથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એવું કોઈ ઉદાહરણ આપ્યું નથી આપણને.
અચ્છા,
સાતમો પ્રશ્ન છે, જ્યાં જ્યાં જ્ઞાન દર્શન છે ત્યાં ત્યાં જાણવું દેખવું વર્તે જ છે. આ વાક્ય જ્ઞાન દર્શન ગુણ અને જાણવા દેખવાની એક સમયની પર્યાય વાત કહેવાનો આશય છે. જ્યાં જ્યાં જ્ઞાન દર્શન છે ત્યાં ત્યાં જાણવું દેખવું વર્તે જ છે. આ વાક્યમાં જ્ઞાન દર્શન ગુણ અને જાણવા દેખવાની એક સમયની પર્યાય વાત કહેવાનો આશય છે. પર્યાયની વાત કહેવાનો આશય છે. ને આ ફોલ્સ છે સર, ફોલ્સ છે.
એનીબડી ફોર ફોલ્સ?
ફોલ્સ ફોલ્સ
ફોલ્સ.
આઠમો સવાલ એ આપણે, જ્યાં જ્યાં
એક જ સેકન્ડ, સોરી, આ ફોલ્સ કેવી રીતે છે?
હવે જો આપણે આઠમો, ગો ટુ 8, ગો ટુ 8 એન્ડ યુ વિલ ગેટ ધ આન્સર.
જ્યાં જ્યાં જ્ઞાન દર્શન છે ત્યાં ત્યાં જાણવું દેખવું વર્તે જ છે.
બરાબર.
આ વાક્યમાં આત્માના ત્રિકાળ જ્ઞાન લક્ષણની વાત કહેવાનો આશય છે.
બહુ સરસ. ઓકે,
બરાબર. જો આપણે આજે આખો આર્ટિકલ વાંચીએ છીએ ને, એમાં આખો જે ઝુકાવ છે એ આત્માના ત્રિકાળ જ્ઞાન લક્ષણ પર છે. આપણે અત્યાર સુધી આત્માને જે જાણ્યો છે એ આપણે જ્ઞાનની પર્યાય દ્વારા જાણ્યો છે. અહીંયા ધ્રુવ સ્વરૂપની વાત કરવી છે કે જેથી આપણને મહિમા આવે. અને આબાલ ગોપાલને આત્મા પોતાના જણાય કેવી રીતે રહ્યો છે અનુભૂતિ સ્વરૂપ દરેક પર્યાયની અંદર, એનું કારણ શું છે, એનું સાયન્ટિફિક રીઝન જેને કહે ને, કે એની પ્રક્રિયા શું છે, અંદરની પ્રક્રિયા, તો એ ધ્રુવને જાણે છે એવો જે ખુલાસો ગુરુદેવે 20 ઓગસ્ટ 1970 પ્રવચનમાં કર્યો, કે જે ધ્યેયપૂર્વક જ્ઞેયના પુસ્તકમાં લખેલું છે એની વાત અહીંયા કરવી છે. એટલે આત્માને જાણવો એ જ ખાલી સેન્ટેન્સ ઉપર ગુરુદેવે 3 પ્રવચન કેમ કર્યા, આ સમજાવવા માટે કર્યા. એ વાત આવે છે.
પ્રશ્ન નવમો લઈએ, આત્માને જાણવો અર્થાત આત્માનું ધ્રુવ સ્વરૂપ કેવું છે તેને જાણવો. હેલો, પ્રશ્ન સમજાવ્યો બધાને, જવાબ જોઈએ.
રજનીભાઈ
અવાજ નથી આવતો.
રજનીભી તમારો વાત નથી બિલકુલ આવતો.
રજનીભાઈ પહેલેથી બોલો, અમને કઈ સંભળાયું નહીં.
આખા આખા આર્ટિકલ નો જે હેતુ છે ને, અત્યારે આપણે વાંચીએ છીએ ને, અત્યારે એમાં જાણવાનું છે કે આ વસ્તુ નવી છે બધા માટે, આપણા બધા માટે નવી છે. ત્રિકાળ જ્ઞાન લક્ષણ, આત્મા રૂપણે નિષ્ક્રિયપણે આત્માને જાણે છે એ વાત અહીંયા કહેવી છે, કે જે આપણા બધા માટે નવી છે. પંડિતો માટે પણ નવી હતી, જ્યારે ગુરુદેવે ખુલાસો કર્યો 1970 માં ત્યારે પંડિતો પણ છત થઈ ગયેલા. સવાલ પૂછ્યો કે તમે તો પર્યાય ની વાત કરો છો ને, તો ગુરુદેવે ના પાડી. ના, આ પર્યાય ની વાત નથી, આ ધ્રુવમાં ધ્રુવના પ્રતિભાસ ની વાત છે. ધ્રુવ ધ્રુવને નિષ્ક્રિયપણે જાણે છે એની વાત છે. હવે આગળ આવશે પાછી, હાજી આ તો શરૂઆત છે.
અચ્છા, આપણે નવમો પ્રશ્ન લઈએ. આત્માને જાણવો અર્થાત આત્માનો ધ્રુવ સ્વરૂપ કેવું છે તેને જાણવો, ટ્રુ કે ફોલ્સ?
આપણે આત્માનું ધ્રુવ સ્વરૂપ નહીં જાણીએ ને, આપણે જીવસ્થાન માગણા સ્થાન ગુણસ્થાન થી જાણશું, આત્માને દ્રવ્ય ગુણ પર્યાય થી જાણશું, તો આપણું કાર્ય નહીં સરે. આપણે તો આત્માની પ્રાપ્તિ કરવી છે ને, એટલે આપતા આત્માના ધ્રુવ સ્વરૂપને જાણ્યા વગર અને એનું શ્રદ્ધાન કર્યા વગર આપણું કામ થવાનું નથી. એટલે આત્માના ધ્રુવ સ્વરૂપ
સાથે આનંદ ગુણોને બી અનુભવ તો હોય છે.
હા, પણ અહીંયા આત્માને જાણવાનું વાચ્ય શું છે? આચાર્ય જે કહ્યું છે આત્માને જાણવો, તો કયા આત્માને જાણવો એની વાત છે અહીંયા. તો કે ધ્રુવ સ્વરૂપને જાણવો તો આપણે આત્માની પ્રાપ્તિ થશે.
અવલંબન રહીને થાય ને,
ગુરુદેવ ના પ્રવચન નંબર 37 માં એમણે એમનું એક્સપ્લેનેશન કરેલું છે.
એટલે એમાં પેલું ધ્રુવ સામાન્ય અને એની જે વાત આવે છે અગેન કારણ શુદ્ધ પર્યાય એની ઉપર જ
જશે રાઈટ? હા, એમાં હા, જે આ બધી વાતો ખુલશે આગળ. આજે 8 પાનાનો આર્ટિકલ છે, આપણે પહેલું પાના પર છીએ હજી. તો બધી વાત આગળ આવશે.
આપણે પ્રશ્ન 10મો લઈએ.
હા,
આત્મા જાણનાર પણ છે અને કરનાર પણ છે.
ફોલ્સ.
હા, ફોલ્સ બરાબર છે. પ્રશ્ન 11મો આપણે લઈએ. આત્મા ભલે જડ આદિ પરની ક્રિયાનો કરનાર ન હોય, પરંતુ તે પોતાની જ્ઞાનની ક્રિયાનો કરનાર તો જરૂર છે, એમ કહ્યું છે. આજ આ ફોલ્સ છે, આ ખોટો છે જવાબ. આત્મા જાણનાર છે, કરનાર નથી. પ્રશ્ન 12મો લઈએ આપણે. પોતાની પર્યાય માં ચાલતી જાણન ક્રિયાનો પણ આત્મા કરનાર નથી, માત્ર જાણનાર છે, એમ એ કહ્યું છે. આત્માની એક સમયની જ અનુભૂતિની વાત છે.
કારણ કે એકોર્ડિંગ ટુ ધીસ એમ કે છે કે આત્માની અનુભૂતિમાં ખાલી એક સમયની જ અનુભૂતિની વાત છે. ના, જ્યારે અનુભૂતિ થાય ત્યારે આખો આત્મા સહેજે દેખાઈ જાય છે.
ના, સવાલ એ છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એનો અર્થ શું છે? અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ શબ્દોમાં આત્માની એક સમયની પર્યાયની અનુભૂતિ છે. હા, એ અનુભૂતિ એટલે એક સમયની પર્યાયની પણ ત્રિકાળ દ્રવ્ય.
પણ કોન્સન્ટ્રેશન ઓન ભગવાન આત્મા એમ.
ના ના, પેલી એક સમય ની અનુભૂતિ છે એટલે, એક સમય ની અનુભૂતિ એટલે પર્યાય છે, પર્યાય નહીં આપણે
દ્રવ્ય ની વાત છે.
હા, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ ની વાત.
બાલ ગોપાલ બધામાં ઓલ ધ ટાઈમ જાણવામાં આવી રહ્યો છે,
જાણવામાં આવી રહ્યો છે, પર્યાય છે, અનુભૂતિ ની પર્યાય છે. પણ આપણે આગળ આવશે વાત. ચલો, ચૌદ
પ્રશ્ન. ચૌદ માં, પોતાની સહજ જાનન ક્રિયામાં આપણને સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે.
કરેક્ટ, ટ્રુ
છે આ જવાબ, ટ્રુ છે.
કેમ આપણે અજ્ઞાની ને ક્યાં અનુભૂતિ સ્વરૂપ આત્મા
બિલિયન
ડોલર છે પણ આપણે ખબર નથી,
લક્ષ નથી ત્યાં.
એમ લાગે છે
અનુભૂતિ સ્વરૂપ. સ્મિતાબેન, અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, એવો અર્થ અહીં થાય છે.
ઓકે ઓકે ઓકે,
તમારો ખુલાસો થઈ જશે.
સાચું છે,
હા સાચું છે, બરાબર છે. પણ સોળમો પ્રશ્ન છે, અનુભવવું એટલે જાણવું, એવો અર્થ અહીં થાય છે.
કરેક્ટ,
ના કરેક્ટ છે, ટ્રુ છે.
અનુભવ થાય એટલે એની મેથી જાણવામાં આવી જ જાય, અનુભવ થાય.
અનુભવ એટલે જાણવું, એવો અર્થ થાય છે, એ ટ્રુ છે. સત્તરમો પ્રશ્ન છે, આત્માનું ત્રિકાળ સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી કેવું છે તે બતાવવા માટે નીચેના જોડકા જોડો.
દ્રવ્ય
ક્ષેત્ર કાળ અને ભાવ એટલે આપણે પહેલું અને પેલી બાજુ છે અનંત ગુણ સ્વરૂપ, બી અનાદિ અનંત, સી અસંખ્ય પ્રદેશી, અને ડી નિર્વિકલ્પ વસ્તુ.
નિર્વિકલ્પ વસ્તુ
એટલે પહેલું દ્રવ્ય છે, એની સાથે શું જોડો છો? નિર્વિકલ્પ વસ્તુ કયું કુશલભાઈ? નિર્વિકલ્પ વસ્તુ,
વિકલ્પ વસ્તુ દ્રવ્ય.
હા, કરેક્ટ છે, ધેટ આન્સર ઇઝ રાઈટ.
અસંખ્યાત, અસંખ્યાત પ્રદેશી.
કાળ એટલે અનંત, ભાવ એટલે અનંત ગુણ સ્વરૂપ.
અને હા, બરાબર છે, ભાવ એટલે અનંત ગુણ સ્વરૂપ, કરેક્ટ. નિર્વિકલ્પ વસ્તુ છે, ક્ષેત્ર છે અસંખ્ય પ્રદેશી છે, કાળ છે અનાદિ અનંત છે, અને ભાવ છે અનંત ગુણ સ્વરૂપ છે. આપણે પ્રશ્ન 18 માં લઈએ. આત્માના દરેક પ્રદેશ પર એક એક અલગ અલગ ગુણ સ્થિત છે. એ ફોલ્સ છે, બરાબર છે. 19મો પ્રશ્ન છે, હાજી ફોલ્સ છે, કરેક્ટ છે, એટલે ફોલ્સ ઇઝ રાઈટ. આત્માના 19મો પ્રશ્ન છે, આત્માના અસંખ્ય પ્રદેશમાંના દરેક પ્રદેશ પર અનંત ગુણો તેમની કારણ શુદ્ધ પર્યાય સહિત પોતપોતાનું આગવું સ્વતંત્ર લક્ષણ લઈને પથરાયેલા છે. વીસમો પ્રશ્ન છે, ઉપર કહેલા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વાળા આત્મામાં એકાગ્ર થવું એ મોક્ષાર્થી નું કર્તવ્ય છે? બરાબર છે. ઉપર કહેલા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ માંથી પણ અભેદ આત્મા માં અહમ પણ સ્થાપવું એ મોક્ષાર્થી નું કર્તવ્ય છે? બરાબર છે. એટલે આપણા અહીંયા 21 પ્રશ્નો પૂરા થયા છે. આજનો આપણો સમય પણ પૂરો થાય છે, પણ એ પહેલા એક બે એનાઉન્સમેન્ટ કરવાની છે. એક તો આપણે જો ઇન્ટરનેશનલ મુમુક્ષુ ભાઈઓ જો પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે આપણી પાસે નેક્સ્ટ 2-3 મિનિટમાં, તો લંડનથી, નૈરોબીથી, દુબઈથી જે લોકો હોય તો.
અચ્છા,
નમસ્કાર સૂર્યાબેન.
હા, નૈરોબીથી હું મહેન્દ્રભાઈ શાહ બોલું છું. નૈરોબીથી મહેન્દ્રભાઈ શાહ.
હા, જઈએ ને રહો.
Are you getting me?
Yes, yes.
London, yes. Jai Navneet Bhai Surya Ben.
Jai Yenendra, Navneet Bhai Surya Ben.
London, Jai Kanti Bhai Shah.
Jai Yenendra, Kanti Bhai.
આપણે પછી પ્રભુભાઈ ના ઘરે થી પણ છે, રાજેશભાઈ ને ભાભી ના ઘરે થી પણ હતા, પછી નલિની બેન પણ હતા, મધુભાઈ છે, રાઈટ, યા સોરી, અને બીના મહેતા, આટલા આપણા મુમુક્ષુ હતા. આઈ થિંક હમણાં થોડું ડ્રોપ થઈ ગયા છે કે મે બી મ્યુટમાં છે, ખ્યાલ નથી આવતું.
સ્મિતા સિદ્ધાર્થ પણ હતા છેલ્લે છેલ્લે. આઈ નો
નીતિબેન, આજે તમે નીતિબેન આજે પ્રશ્નપત્ર તમે કહ્યું ને તો હું ડાઉનલોડ કરવા જતો હતો તો એડલ્ટ સેક્શનમાં ગયો, પણ ત્યાંથી પછી આ પ્રશ્નપત્રનું એ મને મળ્યું જ નહીં, હેન્ડ રિટન સ્ક્રિપ્ટ.
હા, એટલે એડલ્ટ એજ્યુકેશનમાં તમે સ્ક્રોલ ડાઉન કરશો ને તો સૌથી નીચે ICC કરીને ટેબ છે, એ તમે ક્લિક કરશો ને તો એમાં તમને આ બે આર્ટિકલ અને પ્રશ્નોત્તર દેખાશે. ઇન્ટરનેશનલ કોન્ટિનેન્ટલ મુમુક્ષુઓ ભક્તિ અને સ્તુતિ લેવાનો લાભ આપે અમને સાંભળવાનો, તો પ્લીઝ આપનું નામ જણાવો.
નેક્સ્ટ વીક. નાની
એનાઉન્સમેન્ટ એ છે આપણે નિયતિબેન કે ઘણી વાર આપણે છેલ્લો પ્રોગ્રામ પછી આપણે સ્વાધ્યાય આપણે પૂર્ણ કરવાની ઉતાવળમાં હોઈએ છીએ, કારણ કે આપણે નૈરોબી વાળા મુમુક્ષુ ભાઈઓ ને ત્યાં મતલબ કે 7 વાગી ગયા હોય છે, એટલે એમનો સમય સાચવી લેવા માટે સાંજનો જમવાનો આપણે લગભગ 2-5 મિનિટથી વધારે નથી કરી શકતા, એટલે એ કારણ એ છે, એટલા માટે આપણે વધારે 5 મિનિટથી વધારે નથી ચલાવી શકતા.
ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ભજન.
તો આજની હેલો,
આ જય જય જીનેન્દ્ર.
એ બેન ચાલો.
હેલો,
હાજી.
હા, આપ આજે દ્રષ્ટિના વિષય ઉપર જે આપ જે વાંચ્યું તે ચેતનભાઈ મહેતા નું હતું?
હા, ચેતનભાઈ મહેતા નું હતું.
હા, ઓકે ઓકે, થેન્ક યુ.
ધ્યાદ્વાદ નય સટ દ્રવ્ય ગુણ પર યાય ઓર माणका जड़ कर्म चेतन बंद का अरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना सत बार है उसके लिए जिन वाणी माँ को वंदना सत बार
तब भक्ति लेवी छे के टाइम नथी
नर देही को धरी तो कछु धर्म भी करो विषयों के संग राची क्यों नाहक नरक परो नर देही को धरी तो कछु धर्म भी करो विषयों के संग क्यों नाहक नरक परो 84 लाख जोनी तेने के बार दरी तू निज सुभाव आगी के पर त्याग ना करी नर देही को दरी तो कछु धर्म भी करो विषयों के संग राची क्यों नाहक नरक परो तू आन देव पूजता है होय लोभ में तू जान बूझ क्यों हेवान कूप में है धनी नसीब तेरा जन्म जैन कुल बया अब तो मिथ्या तो छोड़ दे कृत कृत्य हो गया नर देही को धरी तो कछु कर्म भी करो विषयों के संग राची क्यों नाहक नरक परो पूर्व जन्म में जो कर्म तूने कमाया है ताके उदय को पाय के सुख दुख आया है भला बुरा माने मति तू फेरी फंसेगा बुद्ध जन की सीख मान तेरा काज सदेगा उस जन की सीख मान तेरा काज सदेगा नर देही को दरी तो कछु धर्म भी करो यों के संग राची क्यों नाहक नरक परो जय जिनेंद्र
जय जिनेंद्र जय बिन जयकार अपन बुला भी ले होता
नित्य बोधिनी जिनवाणी मातनो जय हो
जय हो
जय हो
આ નિકૃષ્ટ પંચમ કાળમાં અધ્યાત્મ યુગના સર્જનહાર અમો ભવ્ય જીવોને મોક્ષ માર્ગ દેખાડનાર અનંત કરુણાધારી પરમ ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો જય હો પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો સનાતન વીતરાગ ધર્મનો જય હો
જય જિનેન્દ્ર
જય જિનેન્દ્ર